એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નેલ્સન મંડેલા, આ નામ સાંભળીએ ને એટલે મનમાં શું આવે? એક ચહેરો, શાંતિ, સંઘર્ષ અને ક્ષમાનું પ્રતીક.
બરાબર. રંગભેદ સામે લડનાર એક યોદ્ધા જેમણે 27 વર્ષ જેલમાં વિતાવ્યા અને પછી
હા બહાર આવીને પોતાના દુશ્મનોને માફ કરી દીધા.
હા, એકદમ એક સંત જેવી છબી. પણ શું આખી વાત આટલી જ સરળ છે?
અને અહીં જ ખબર છે આખી વાત રસપ્રદ બને છે, કારણ કે ઇતિહાસકાર એલેક બોહેમર એમના પુસ્તક નેલ્સન મંડેલામાં આપણને આ છબીની પાછળ જોવાની તક આપે છે.
અચ્છા.
એમનો મુખ્ય મુદ્દો એ છે કે મંડેલા એવું નહોતું કે ખાલી સંજોગોથી બન્યા હોય કે ઇતિહાસે એમને ઘડ્યા હોય. ના,
તો
એ તો પોતે જ, મતલબ પોતાની છબીના, પોતાના વારસાના માસ્ટર આર્કિટેક્ટ હતા. એમણે દરેક તબક્કે બહુ જ સમજી વિચારીને પોતાની એક ઓળખ દુનિયા સામે મૂકી. બોએમર આને સ્વનિર્માણ કહે છે, એટલે કે સેલ્ફ ફેશનિંગ. વાહ, આ તો બહુ જ રસપ્રદ વિચાર છે. એટલે આપણે જેને એક સ્વાભાવિક વ્યક્તિત્વ માનીએ છીએ એ વાસ્તવમાં એક એક ઘડાયેલી રણનીતિનો ભાગ હતો.
બિલકુલ.
તો આજે આપણે આ જ સફર પર નીકળીશું, એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક સામાન્ય યુવાન રોલી હિલાહલા આખી દુનિયા માટે નેલ્સન મંડેલા બન્યા. એ દંતકથા પાછળના માણસને, તેની રાજકીય ગણતરીઓને સમજવાની કોશિશ કરીશું.
ચોક્કસ.
તો ચાલો એમની શરૂઆતથી જ વાત કરીએ. એમના બાળપણથી એમના ઉછેર તો એક રાજવી પરિવારમાં થયો હતો, બરાબર?
થેમ્બુ રાજવી પરિવાર.
બરાબર. અને આ વાતનો તમે જુઓ તો એમના પર બહુ ઊંડો પ્રભાવ પડ્યો.
હા,
પણ એ પ્રભાવ કેવો હતો? શું એ હંમેશા સકારાત્મક જ રહ્યો? મતલબ એ રાજવી ઠાટને કારણે સામાન્ય લોકો સાથે જોડાવામાં ક્યારે મુશ્કેલી ન પડી હોય?
તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. બોહેમરના મતે આ રાજવી પૃષ્ઠભૂમિ એક એક બેધારી તલવાર જેવી હતી. એક તરફ એનાથી મંડેલામાં એક અનોખો આત્મવિશ્વાસ આવ્યો, એક ગૌરવ, નેતૃત્વની એક સહજ ભાવના. એમને હંમેશા લાગતું કે તેઓ મોટા કાર્યો કરવા માટે જ જન્મ્યા છે.
અચ્છા.
પણ બીજી તરફ જે તમે કહ્યું એના કારણે શરૂઆતમાં એમની અને સામાન્ય લોકો વચ્ચે એક અંતર તો હતું જ, જો કે એમણે આધુનિક શિક્ષણ દ્વારા એ અંતરને ભરવાનો પ્રયત્ન કર્યો.
આધુનિક શિક્ષણ એટલે પેલી મિશનરી શાળાઓ અને ફૂડ હેર યુનિવર્સિટી.
બરાબર. અને મજાની વાત એ છે કે આ સંસ્થાઓ અંગ્રેજોએ બનાવી હતી એક એવો બ્લેક ભદ્ર વર્ગ તૈયાર કરવા માટે જે એમની સેવા કરે.
પણ થયું એનાથી ઉલટું.
એકદમ ઉલટું. આ જ જગ્યાઓ આફ્રિકન રાષ્ટ્રવાદ અને બળવાના કેન્દ્રો બની ગઈ. અહીં જ મંડેલાએ પરંપરાગત મૂલ્યો અને આધુનિક પશ્ચિમી વિચારો જેમ કે લોકશાહી આ બંનેનો સમન્વય કર્યો અને આ મિશ્રણ જ એમની રાજકીય કારકિર્દીનો પાયો બન્યો.
તો આ બધું લઈને એ જોહાનિસબર્ગ પહોંચ્યા. એ શહેર તો તક અને સંઘર્ષ બંનેનું કેન્દ્ર હતું. તો ત્યાં એમની આ સ્વનિર્માણની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી? શું ત્યાં જ એ ક્રાંતિકારી મંડેલાનો જન્મ થયો જેને આપણે ઓળખીએ છીએ?
એકદમ. જોહાનિસબર્ગે એમને એક મંચ આપ્યો. અહીં તેઓ વોલ્ટર સિસુલુ અને ઓલિવર ટેમ્બો જેવા નેતાઓને મળ્યા અને સાથે મળીને એએનસી યુથ લીગની સ્થાપના કરી. બોહેમર કહે છે કે આ એમના સ્વનિર્માણનો પહેલો મોટો અને સભાન પ્રયાસ હતો. એમણે પોતાની પેલી ગામઠી રાજવી ઓળખને પાછળ છોડી અને એક નવા અવતારમાં આવ્યા.
કેવા અવતારમાં?
એક તેજ તર્રાર, શાર્પ સૂટ પહેરનાર બળવાખોર યુવાન વકીલ જે જૂના નેતૃત્વને પડકારી રહ્યો હતો.
અને આ યુથ લીગે જ પેલી જૂની અને થોડી સાવચેત એએનસીમાં એક નવો જુસ્સો ભર્યો.
હા, એમણે સામૂહિક આંદોલનો અને સવિનય કાનૂનભંગ જેવા કાર્યક્રમો શરૂ કર્યા. પણ મંડેલાની ખરી ઓળખ ખબર છે એમના વ્યવહારુ અભિગમમાં હતી.
જેમ કે
1960માં જ્યારે શાર્પવિલ હત્યાકાંડ થયો.
હા, જ્યારે સરકારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી.
બરાબર. ત્યારે મંડેલાને એક ક્ષણમાં સમજાઈ ગયું કે હવે આ ગાંધીગીરી એ નહીં ચાલે.
અને ત્યારે જ એમણે અહિંસાનો માર્ગ છોડ્યો અને સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. ઘણા લોકો આને ગુસ્સામાં લીધેલો નિર્ણય માને છે.
પણ પુસ્તકમાં એક બહુ મહત્વની વાત એ છે કે આ નિર્ણય પાછળ કોઈ આવેશ નહોતો. એ એકદમ, મતલબ, ઠંડા કલેજે કરેલી રાજકીય ગણતરી હતી.
અચ્છા.
એમનો તર્ક સીધો હતો. જ્યારે સરકાર તમારી સાથે વાત કરવાને બદલે ગોળીઓથી જવાબ આપે ત્યારે તમારે પણ તમારી ભાષા બદલવી પડે. એટલે એમણે ઉમ ખૂનતો વેસીઝને, એટલે કે રાષ્ટ્રનું ભાલો નામની સશસ્ત્ર પાંખની સ્થાપના કરી.
એક જરૂરિયાત હતી, કોઈ શોખ નહોતો.
બિલકુલ.
આ જ સમયમાં તેઓ બ્લેક પિમ્પરનલ તરીકે પણ જાણીતા થયા. વેશ બદલીને પોલીસને છેતરતા હતા. મને અહીં એક પ્રશ્ન થાય છે, શું આ બધું ખાલી બચવા માટેની યુક્તિ હતી કે પછી એની પાછળ પણ કોઈ ગણતરી હતી?
આ જ તો બોહેમરના વિશ્લેષણની સુંદરતા છે. એમના મતે આ ખાલી બચવાની યુક્તિ નહોતી, આ એક પ્રકારનું પોલિટિકલ થિયેટર હતું.
પોલિટિકલ થિયેટર?
હા, તેઓ માત્ર ભૂગર્ભમાં રહીને કામ નહોતા કરી રહ્યા, પણ સાથે સાથે લોકો માટે એક રોમેન્ટિક વીરતાભરી વાર્તા પણ ઘડી રહ્યા હતા. એક એવો હીરો જે સિસ્ટમને ચકમો આપી રહ્યો છે. આ છબીએ લોકોમાં આશા જગાવી, અને અંતે જ્યારે એમની ધરપકડ થઈ ત્યારે કોર્ટમાં આપેલું એમનું ભાષણ, હું મરવા માટે તૈયાર છું, એ આ શહીદ જેવી છબી પર મોહર લગાવી દીધી.
શરૂ થયો જેલનો લાંબો સમયગાળો, 27 વર્ષ. મોટાભાગના લોકો તો આ સમયને એમના જીવનનો એક ખોવાયેલો અધ્યાય માને છે.
હા, એક વેડફાઈ ગયેલો સમય. પણ બોહેમર આખી વાતને ઊંધી રીતે જુએ છે, અને આ જ એમના પુસ્તકનો સૌથી શક્તિશાળી વિચાર છે.
શું?
તેઓ કહે છે કે આ સમય વેડફાયો નહોતો, બલકે આ જ મંડેલાના જીવનનો સૌથી રચનાત્મક, સૌથી ક્રિએટિવ સમય હતો.
જેલનો સમય?
હા, રોબેન આઇલેન્ડ એ જેલ નહોતી, એક ભઠ્ઠી હતી જ્યાં મંડેલાએ પોતાની જાતને એક ઉગ્ર ક્રાંતિકારીમાંથી એક શિસ્તબદ્ધ અને ગંભીર રાજનેતામાં ઢાળી.
વાહ, આ વિચાર જ કેટલો શક્તિશાળી છે. આપણે હંમેશા જેલને એક નકારાત્મક જગ્યા તરીકે જોઈએ છીએ, પણ એને ઘડતરની પાઠશાળા ગણવી, આ તો આખી વાતને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે.
બરાબર.
ત્યાં એમણે અત્યાચાર કરનારા લોકોની, એટલે કે આફ્રિકાના લોકોની ભાષા અને ઇતિહાસ શીખ્યો. આ પાછળ શું ગણતરી હતી?
અને અહીં જ આપણને મંડેલાની દૂરદેશી દેખાય છે. આ કોઈ ભાવુક નિર્ણય નહોતો કે ચાલો દુશ્મનની ભાષા શીખીએ. ના, આ એકદમ ઠંડા કલેજે કરેલી રાજકીય ગણતરી હતી. એમને ખબર હતી કે જેલના સળિયા કાયમ નથી રહેવાના, અને જ્યારે વાટાઘાટોના ટેબલ પર બેસવાનો વારો આવશે ત્યારે જે પોતાના દુશ્મનને સૌથી સારી રીતે સમજતો હશે એ જ જીતશે.
અચ્છા, એટલે આ ભવિષ્યની તૈયારી હતી?
બરાબર, લડાઈની તૈયારી, પણ પુસ્તકો દ્વારા. એમણે જેલને રોબેન આઇલેન્ડ યુનિવર્સિટીમાં ફેરવી દીધી, જ્યાં તેઓ અને એમના સાથીઓ કલાકો સુધી રાજકીય સિદ્ધાંતો પર ચર્ચાઓ કરતા.
મતલબ દુનિયા જેને સજા માની રહી હતી એ વાસ્તવમાં એમના માટે રાષ્ટ્રપતિ પદની તાલીમ હતી?
બિલકુલ. બોહેમર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે મંડેલા જેલમાંથી છૂટ્યાના વર્ષો પહેલાથી જ દેશ ચલાવવાની તૈયારી કરી રહ્યા હતા. ધીરજ, આત્મનિયંત્રણ, આ બધા ગુણો એમણે ત્યાં જ કેળવ્યા.
એક તરફ મંડેલા જેલમાં દુનિયાથી કપાયેલા હતા, અને બીજી તરફ એમની છબી આખી દુનિયામાં ફરી રહી હતી. ફ્રી નેલ્સન મંડેલા કોન્સર્ટ અને આંદોલનો.
હા, અને આ દંતકથાનું નિર્માણ પણ એએનસી અને આંતરરાષ્ટ્રીય ચળવળની એક બહુ જ સફળ વ્યૂહરચના હતી. બોહેમર અહીં એક બહુ રસપ્રદ શબ્દ વાપરે છે, ખાલી સંકેત.
ખાલી સંકેત એટલે શું? થોડું સહેલી રીતે સમજાવશો?
હા, એટલે એમ સમજો કે મંડેલા એક કોરું પોસ્ટર હતા. હવે એ પોસ્ટર પર કોઈને ગાંધી દેખાય,
અચ્છા,
તો કોઈને ચેગુએરા, કોઈને માર્ટિન લુથર કિંગ. એએનસી એ આ ખાલી પોસ્ટર દુનિયાને આપ્યું, અને બધાએ પોતાની આશાઓના રંગ એના પર પૂરી દીધા. એટલે વાસ્તવિક મંડેલા જેલમાં હતા, એટલે દુનિયા એમને પોતાની મરજી મુજબ કલ્પી શકતી હતી.
બરાબર.
અને આ છબી રંગભેદી સરકાર સામે એક બહુ મોટું હથિયાર બની.
પણ જ્યારે વાસ્તવિક માણસ જેલમાંથી બહાર આવ્યો ત્યારે આ પ્રતીકવાદ એક બોજ ન બન્યો હોય? દુનિયા તો એક સંતને જોવા માંગતી હતી, એક ભૂલો કરી શકતા માણસને નહીં.
તમે એકદમ સાચું પકડ્યું. આ વૈશ્વિક છબી એક બેધારી તલવાર હતી. એણે આંદોલનને તાકાત તો આપી, પણ સાથે સાથે મંડેલા પર એટલી બધી અપેક્ષાઓનું દબાણ બનાવ્યું જે કોઈ પણ સામાન્ય માણસ માટે પૂરું કરવું અશક્ય હતું.
તો જેલમાંથી બહાર આવ્યા પછી એમનો સૌથી મોટો પડકાર આ દંતકથા અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન જાળવવાનો જ હતો.
ચોક્કસ.
1990માં જેલમાંથી છૂટ્યા પછી અને રાષ્ટ્રપતિ બન્યા પછી એમણે રેઇનબો નેશન, એટલે કે મેઘધનુષ્ય રાષ્ટ્રનો વિચાર આપ્યો, અને પેલી 1995ના રગ્બી વર્લ્ડ કપ ફાઇનલની ઘટના.
હા, એમનું સ્પ્રિંગબોક જર્સી પહેરવો.
હા, જે ગોરા લોકોના વર્ચસ્વનું પ્રતીક હતું, એ ઘટના આજે પણ લોકો ભૂલી શક્યા નથી.
બોહેમરના મતે આ બધા ઉચ્ચ સ્તરના રાજકીય પ્રદર્શનો હતા, આ ખાલી માફીની કોઈ ઉમદા ભાવના નહોતી.
તો શું હતું?
આ દેશને ગૃહયુદ્ધની આગમાંથી બચાવવા માટેની એક ગણતરીપૂર્વકની રણનીતિ હતી. મંડેલા જાણતા હતા કે ગોરા લઘુમતી પાસે દેશની આર્થિક અને લશ્કરી તાકાત છે. જો બદલાની રાજનીતિ શરૂ થઈ હોત તો દેશ બરબાદ થઈ જાત.
એટલે એમણે આવા પ્રતીકોનો ઉપયોગ કરીને બંને પક્ષને એકતાનો સંદેશ આપ્યો.
બરાબર.
પણ શું આ સમાધાન નીતિની કોઈ ટીકા નથી થતી? કારણ કે રાજકીય આઝાદી તો મળી, પણ આર્થિક અસમાનતા તો આજે પણ ત્યાં બહુ મોટી સમસ્યા છે.
હા, અને બોહેમર આ ટીકાને પણ પુસ્તકમાં બહુ ગંભીરતાથી રજૂ કરે છે. ઘણા ટીકાકારોનું માનવું છે કે ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશન જેવી પહેલ દ્વારા સાંકેતિક સમાધાન પર એટલો બધો ભાર મૂકવામાં આવ્યો કે આર્થિક ન્યાયનો મુદ્દો પાછળ રહી ગયો. જમીન અને સંપત્તિ આજે પણ મોટાભાગે ગોરા લઘુમતીના હાથમાં છે, અને એમની સરકારે જે ગિયર નામની બજાર મૈત્રીપૂર્ણ આર્થિક નીતિ અપનાવી એ પણ એએનસીના જૂના સમાજવાદી સિદ્ધાંતોથી ઘણી અલગ હતી.
એટલે ઘણા લોકો એને સંઘર્ષ સાથેનો વિશ્વાસઘાત પણ ગણે છે.
હા, એવું પણ કહેવાય છે.
તો આખી ચર્ચાને જોતા એવું લાગે છે કે મંડેલા એક આદર્શવાદી કરતાં વધુ એક વ્યવહારવાદી નેતા હતા.
બરાબર. બોહેમર તેમને કોઈ દેવતા તરીકે નથી બતાવતા, પણ એક જટિલ રાજનેતા તરીકે રજૂ કરે છે જેમણે અઘરા સંજોગોમાં અઘરા નિર્ણયો લીધા.
તો આ આખી ચર્ચા પછી જો આપણે બોહેમરના વિશ્લેષણનો સાર કાઢવો હોય તો કયા મુખ્ય બોધપાઠ આપણે શીખી શકીએ?
મને લાગે છે કે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પહેલો છે સ્વનિર્માણની કળા. મંડેલાએ સમય અને સંજોગો પ્રમાણે પોતાની જાતને સતત ઘડી. એ ઇતિહાસના મંચ પર એક કુશળ અભિનેતાની જેમ અલગ અલગ ભૂમિકાઓ ભજવતા રહ્યા.
ક્યારેક બળવાખોર યુવાન, ક્યારેક ક્રાંતિકારી, ક્યારેક કેદી અને અંતે એક રાજનેતા.
બરાબર. અને આ કોઈ તકવાદ નહોતો, પણ રાજકીય જરૂરિયાતની ઊંડી સમજ હતી.
બીજો મુદ્દો એમના વ્યવહારવાદ વિશે છે, જેની આપણે ઘણી વાત કરી.
હા, બીજો મુખ્ય મુદ્દો છે સિદ્ધાંત કરતાં વ્યવહારવાદને મહત્ત્વ. એ કોઈ એક વિચારધારામાં બંધાયેલા નહોતા. અહિંસા, સશસ્ત્ર સંઘર્ષ, વાટાઘાટો, એમનું અંતિમ લક્ષ્ય સ્પષ્ટ હતું.
એક બિનવંશીય લોકશાહી દક્ષિણ આફ્રિકા.
બરાબર. અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે કયો રસ્તો શ્રેષ્ઠ છે એ અંગે તેઓ હંમેશા લવચિક રહ્યા.
અને ત્રીજો અને અંતિમ મુદ્દો.
ત્રીજો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે પ્રતીકો અને વાર્તાની શક્તિ. મંડેલા બહુ સારી રીતે સમજતા હતા કે નેતૃત્વ ખાલી પોલિસી બનાવવા વિશે નથી,
પણ લોકોને એક વાર્તા કહેવા, એમને પ્રેરણા આપવા વિશે પણ છે.
સાચી વાત છે. રગ્બી જર્સી પહેરવાથી લઈને પોતાની આત્મકથા લોંગ વોક ટુ ફ્રીડમ લખવા સુધી એમનું દરેક પગલું એક કાળજીપૂર્વક ઘડાયેલી કથાનો ભાગ હતું, જેણે એક વિભાજિત રાષ્ટ્રને જોડવાનું કામ કર્યું.
તો અંતે આ પુસ્તક આપણને મંડેલાને એક મૂર્તિની જેમ પૂજવાને બદલે એક જટિલ, વ્યૂહાત્મક અને સૌથી વધુ તો એક માનવીય રાજનેતા તરીકે સમજવા માટે પ્રેરણા આપે છે.
એકદમ સાચું. અને અહીં જ શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે.
કેવો પ્રશ્ન?
કોઈ પણ મહાન વ્યક્તિના વારસાનું સાચું સન્માન કરવા માટે શું વધુ સારું છે? એમની સરળ, આશ્વાસન આપતી દંતકથાને વળગી રહેવું જે આપણને સારું અનુભવ કરાવે, કે પછી એમની જટિલ, વ્યૂહાત્મક અને વધુ માનવીય વાસ્તવિકતાનો સામનો કરવો જે કદાચ થોડી અસ્વસ્થતાજનક હોય પણ જેમાંથી શીખવા ઘણું બધું મળે છે?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.